માણસ પોતાના આયુષ્યને જો સમજે વિચારીને તો પારું થઈ જાય. માણસ પોતાની જાતને જો સમજે વિચારીને તો ક્યારેય પણ દુઃખી નહીં થાય. એટલે એ જે સમજણ છે એ સમજણ સાચી સંપત્તિ. સમજણ એ જ માણસની મૂડી મિલકત પૈસો. સમજણ વગરનો વિદ્વાન હોય ને, ગમે એટલું ભણેલું હોય વિદ્વાન, વિદ્વાન જેવો કોઈ બીજો મૂર્ખ નહીં. કેમ કે એમની પાસે સમજણ નથી. અને એટલા માટે અમારા વિદ્વાનો ભણેલા ગણેલામાં કંઈક વિદ્વદ મૂર્ખ, ભણેલો મૂર્ખો, સમજણ વગર. ગમે એટલી વિદવત્તા હોય પણ એનું માપ નીકળી જાય કે આની પાસે સમજણ નથી. અને અમે જોઈએ છીએ ઘણા માણસો સત્સંગ કથા પ્રવચન ખૂબ સારા કરી શકે, ખૂબ સારા કરી શકે, પણ વ્યવહારની સમજણમાં મીંડું હોય. ઘણા બધા માણસો મોટા મોટા મહાપુરુષોને જોયા છે, સરસ વક્તવ્ય આપી શકતા હોય, ખૂબ સારું, હજારો માણસોને સાંભળતા હોય, એની નામના હોય વક્તા તરીકે, પણ વ્યવહારની સમજમાં સમજણની અંદર મોટું મીંડું હોય. તો આ સમજણ એ શું છે, સમજણની કેટલી કિંમત છે એ માણસ પોતે નથી ઓળખી શકતો. અને સમજણ વગર માણસ તરીકે પશુનું જીવન જીવતો હોય છે. ભલે એક ચપટી જ હોય પણ એનું મહત્વ છે, એની કિંમત. દાળમાં મીઠું કે હિંગ, એક ચપટી જ હોય પણ એનો સ્વાદ, એની સોડમ, એની મધુરતા, એની રુચિ. એમ સમજણ ભલે આપણી પાસે થોડીક જ હોય પણ આખા જીવનને સ્વાદિષ્ટ બનાવી શકશે. મહારાજ તો એટલે સુધી આજ્ઞા કરે છે કે આખા જીવનમાં, આખી સરસ મજાની રસોઈમાં બધું જ સરસ બનાવ્યું હોય, અનેક પકવાન, અનેક શાક, ચટણી, અથાણા, બધા જ, પણ એ બધામાંથી મીઠું કાઢી લીધેલું હોય, મીઠું નાખ્યું જ ના હોય, કેવો લાગશે સ્વાદ. ભક્તિહીન સબ સુખ કૈસે, લવણ બિના બહુ બેંજન જૈસે. અનેક શાક બનાવ્યા હોય પણ એમાં મીઠું ના હોય. એમ જીવન અનેક હોય સમાજની અંદર પણ સમજણે કઈ ના મના હોય. બધા જીવન રસોઈની અંદર મીઠા જ, મીઠા વગરના. મીઠું એ તો સબરસ છે, એમ સમજણ એ પણ જીવનનો રસ છે. અને રસ વગર કોઈ પણ વસ્તુનો સ્વાદ નહીં આવે. જીવન જીવવાનો સ્વાદ પણ સમજણમાંથી જ આવશે. તો આવી આપણી પોતાની ચિંતનની સ્થિતિ જો માણસ પોતે એને સમજે ને જોવે, અરે એટલે સુધી પહેલવાન હશે ને ખૂબ શક્તિશાળી. એ શક્તિશાળી માણસ પણ જો સમજણ નહીં હોય તો એ પણ નિર્બળ છે, દુર્બળ છે. બુદ્ધિર્યસ્ય બલમ તસ્ય નિર્બુદ્ધેસ્તુ કુતો બલમ. સમજણ નથી જેની પાસે, એની બુદ્ધિ, એનું એની એનું બળ કશું જ કામ નહીં લાગે. જીવનના દરેકે દરેક પાસાને સમજણ સ્પર્શે છે. એક નાનું બાળક છે, તમે એને ભાવથી બોલાવો છો, પ્રેમથી બોલાવો છો, એ તમારી પાસે નજીક આવશે, હસતું હસતું આવશે, મલકાતું મલકાતું આવશે. પણ નજીક આવ્યાથી એક પછી એક જ દિવસ એને તને આંખ કાઢી અને છે ટપલી ઉગામી અને છે અંકારો કરો જોઈએ. બીજે દિવસે, બીજી ક્ષણે એ બાળક તમારી નજીક જરાય નહીં આવે. જો બાળકની અંદર આટલી સમજણ આવે છે, નાના બાળકની અંદર, કે આ માણસ મારા માટે અનુકૂળ નથી, પ્રતિકૂળ છે. તો ઘડાયેલા જીવનની અંદર સમજણ કેટલી પરોવાયેલી છે, કેટલી સક્રિય છે માણસના જીવનમાં. જીવનમાં સમજણ જેટલી સક્રિય એટલો જ માણસ સફળ. નાનું બાળક પણ સમજે છે અને સમજણ પ્રમાણે પોતાના જીવનને એ ઢાળવા માટે એ પણ શરૂઆતથી જ પ્રયત્ન કરે. શક્તિશાળી માણસ પણ સમજણ એની ન હોય ને એની શક્તિ વેડફાઈ જાય, એ માણસ જડ કહેવાશે. જોઈએ છે બધા પહેલવાનો હોય ને કસરતો ખૂબ કરતા પણ ત્રીજામાં ના જડ હોય, સમજણ વગરના હોય. એટલે સમજણ વગરનું બળ પણ માણસ પહેલવાન પણ નિર્બળ બનેલો હોય છે. માણસ ખૂબ જ ખાનદાન હોય, ઊંચા કુળનો હોય, એની કુલવંત પ્રતિભા ખૂબ સારામાં સારી હોય, માની લઈએ, પણ એનામાં સમજણ ન હોય તો એ કુલવંતને શું કરવાનું? ગમે ત્યારે છંછેડી જાય, ગમે ત્યારે ઉશ્કેરી જાય. કુલીનતા ત્યાં છે કે માણસ પોતાની ઉપર નિયંત્રણ રાખી શકે, પોતાની જાતને સમજી શકે કુલીન તરીકે કે ભાઈ હું ખાનદાન છું અમુક કુળનો, અને મારાથી સમજણપૂર્વક આવું થાય કે ન થાય એમ વિચારે. સમજણમાં છે સાધન એ વિચારે રહી, મારી ઇજ્જત મારી આબરૂ પણ મારી સમજણમાં છે. હું આવેશમાં આવી હોશ ગુમાવી બેસું અને સમજણ ને એક બાજુએ ફેંકી દઉં તો મારી સાધુ તરીકેની કિંમત કેટલી? તરત સામી વ્યક્તિ કહેશે આ સાધુ થઈને ગુસ્સો કરે છે, સાધુ થઈને આવું બોલે છે. કેમ? એમાં જે પોતાની જે સ્થિતિ છે એમાંથી સહેજ પણ માણસ બહાર નીકળે એટલે સમજવાનું સમજણ ગુમાવી ગયું. ખૂબ વિચારીને બોલવું પડે, ખૂબ સમજણપૂર્વક બોલવું. જો પોતાની સમજણથી સહેજ પણ ખસ્યો તો બસ પૂરું થઈ ગયું. આ થાંભલા ઉપર કેટલું બધું વજન છે એ પોતાની સ્થિતિમાં એ પ્રમાણે ઊભો છે, પણ જો સહેજ ખસે તો પૂરું થઈ ગયું એનું કામ. એમ સમજણમાંથી પણ જો સહેજ માણસ ખસી ગયો તો એની ઇજ્જત એની કુલવંતતા પૂરું થયું. પછી કદાચ એમ કહી દેવા ગમે તેવો પુલિતમાં પુલિત માણસો પણ કે આ તો નીચમાં નીચ છે એમ કહી દેવાની ઈચ્છા થઈ જાય, જીભ ઉપડી જાય. કેમ? સમજણ ગુમાવી દે. એક વખતની સાધુતાનું દર્શન થતું હોય પણ એ સહેજ પણ પોતાની સાધુતાને આમ થાંભલાની માફક સહેજ ખસે એની સાથે તરત એ સાધુમાંથી નીચ થઈ જાય, સજ્જન દુર્જન બની જાય. આ એક જ સૂત્ર છે, એક મંત્ર છે, વેદવાક્ય છે, સાધન સર્વે સમજણમાં. અને એ સમજણ આપણને કેવી વિકૃત કરી નાખે છે, જો સમજણ ન હોય તો કેવી વિકૃતતા આવે છે. માણસ બહુ સુંદર હોય, એનું રૂપ ખૂબ સારું હોય, બધામાં એનું આકર્ષણ હોય, દરેકને એના પ્રત્યે ભાવ જાગતો હોય, પ્રેમ જાગતો, પણ એ સૌંદર્યની અંદર જો સમજણ ના હોય તો વિકૃત થઈ જતા વાર નહીં લાગે. અને વિકૃત થયું ત્યાં સૌંદર્ય પણ નાશ પામવાનું. સૌંદર્ય જાજુ નથી ટકતું. જ્યાં જે જે સૌંદર્યમાં વિકૃતતા આવીને એ સૌંદર્ય તરત જ વિકૃત થઈ જવાનું, પતન. પણ જો સમજણ હશે કે મારા સૌંદર્યને મારે કેમ વાપરવું, મારા રૂપને મારે કેમ સાચવવું, એ સમજણથી સંયમ આવશે અને સંયમ હશે ને તો સૌંદર્ય પણ ટકશે. તો આ સમજણની કેટલી કિંમત એનું ક્યાં ક્યાં સ્થાન છે? જીવનના દરેકે દરેક વિચારની અંદર, દરેકે દરેક ડગલે ડગલે, દરેકે દરેક શ્વાસની અંદર સમજણની આવશ્યકતા છે. જેની પાસે આ સમજણની મૂડી મૂલ્યવાન ધન છે, એ જ માણસ એને સારામાં સારું સમજે કે અમારું ધન છે. બુદ્ધિશાળી માણસ હોય પણ જો સમજણ ગુમાવી બેઠો તો એની બુદ્ધિ કુંઠિત થઈ જવાની. બેર કહે છે ને, ક્યાં બેર મારી ગઈ છે તારી? કેમ સમજણ ગુમાવી બેઠો? બુદ્ધિ પણ બેર મારી જાય, અક્કલ પણ કુંઠિત થઈ જાય, બુઠ્ઠી થઈ જાય, ના વિચારી શકે માણસ. કોઈ પણ અપરાધ કર્યો સમજણ ગુમાવી બેસીને, અને અપરાધ કર્યા પછીથી માણસ ગમે તેવો શક્તિશાળી હોય, પ્રભાવશાળી હોય, બુદ્ધિશાળી હોય, શક્તિ બધું જ, પણ એક સમજણ ગુમાવી બેઠા પછી કરેલો અપરાધ એને એનું માથું ઊંચું નહીં થવા દે, એ દ્રષ્ટિ ઊંચી નહીં કરી શકે. કેમ? સમજણ ગુમાવી બેઠું. અને સમજણ ગુમાવી જ્યાં આંખ નજર ઊંચી ના થઈ શકે, માથું ઊંચું ના થઈ શકે,